એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે એમકે 19મી સદીના ગુજરાતી સાહિત્યના એક ખૂબ જ રસપ્રદ પાસા પર નજર કરી રહ્યા છે. આપણી સામે નવરામ પંડ્યાનું એક વિવેચન છે, લગભગ 1869-70માં લખાયેલું, અને આમાં એમણે કાલિદાસના પ્રખ્યાત નાટક અભિજ્ઞાન શાકુંતલમના બે શરૂઆતી ગુજરાતી અનુવાદોની તુલના કરી છે. તો ચાલો આમાં જરા ઊંડા ઉતરીએ. આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે નવલરામે આ બે અનુવાદોનું મૂલ્યાંકન કેવી રીતે કર્યું, એમની દ્રષ્ટિએ સારા અનુવાદના માપદંડ શું હતા, અને પેલું, એ સમયે સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદનું સાંસ્કૃતિક મહત્વ શું હતું.
ખરેખર એ સમયગાળો એટલે ગુજરાતી ભાષા અને સાહિત્ય માટે બહુ જ નિર્ણાયક હતો. આપણે કહી શકીએ કે આધુનિક ગુજરાતી ત્યારે ઘડાઈ રહ્યું હતું, અને સંસ્કૃત એ તો આપણી શાસ્ત્રીય ભાષા, જ્ઞાનનો ભંડાર કહેવાય. ધર્મ, દર્શન, કાવ્ય, નાટક, કેટલું બધું છે એમાં. આ વારસાને સામાન્ય ગુજરાતી વાચકો સુધી પહોંચાડવો એ ખરેખર એ સમયની એક મોટી જરૂરિયાત હતી.
બરાબર.
નવલરામ પોતે પણ નોંધે છે ને કે યુરોપ માટે લેટિન અને ગ્રીકનું જે સ્થાન છે, આમ તો એવું જ સ્થાન ભારત માટે સંસ્કૃતનું છે. આપણા મૂળિયા ત્યાં છે. એટલે એમને થોડો અફસોસ પણ હતો કે લોકો આમ સામાન્ય અંગ્રેજી પુસ્તકોના અનુવાદ પાછળ પડ્યા હતા, પણ સંસ્કૃતના જે ઉત્તમ ગ્રંથો છે એના તરફ કોઈનું ધ્યાન નહોતું.
હા, એ વાત સાચી.
એટલે પછી જ્યારે શાકુંતલમ જેવા ક્લાસિક નાટકના એક નહીં પણ બે બે ગુજરાતી અનુવાદો બહાર પડ્યા, ત્યારે નવલરામને સ્વાભાવિક રીતે ખૂબ આનંદ થયો. એમને લાગ્યું કે આ કંઈક સારી શરૂઆત છે ગુજરાતી સાહિત્ય માટે.
બરાબર છે. તો એ બે અનુવાદો કયા હતા જેની નવલરામે આટલી ઝીણવટથી સમીક્ષા કરી? એક હતો મી ઝવેરીલાલનો અનુવાદ અને બીજો મી દલપતરામ પ્રાણજીવન ખખરનો. નવલરામે બંનેની સરખામણી કરી, ખરું ને?
હા, બરાબર. અને એમની સરખામણી ખૂબ જ રસપ્રદ છે. ખાલી વખાણ કે ટીકા નથી કરી એમણે, બંનેના સારા નરસા પાસા એમ કે તાર્કિક રીતે તપાસ્યા છે. ઝવેરીલાલના અનુવાદ વિશે એ કહે છે કે એનો મુખ્ય ગુણ એ છે કે એ મૂળ સંસ્કૃતને ખૂબ જ વફાદાર રહેવાનો પ્રયત્ન કરે છે. લેખકે પોતે કંઈ બહુ ફેરફાર નથી કર્યા, એ રાખવાની કોશિશ દેખાય છે. એક રીતે કહીએ તો મૂળ કૃતિનું સન્માન જાળવવાનો પ્રયાસ.
એટલે લગભગ શબ્દશઃ અનુવાદ જેવો પ્રયાસ એમ. પણ પછી સવાલ એ થાય કે આટલી બધી વફાદારીથી ભાષાંતર અઘરું ના બની જાય, સામાન્ય માણસને સમજવામાં તકલીફ પડે?
તમે બરાબર મુદ્દા પર આવ્યા. નવલરામ આ જ વાત કહે છે. તેઓ નોંધે છે કે આ મૂળને વળગી રહેવાના આગ્રહને કારણે ઝવેરીલાલના અનુવાદનો જે પદ્ય ભાગ છે, કવિતાવાળો ભાગ, એ સામાન્ય ગુજરાતી વાચક માટે ક્લિષ્ટ બની ગયો છે, સમજવો અઘરો. અને સંસ્કૃત શબ્દોના વધુ પડતા ઉપયોગને કારણે કદાચ થોડો નીરસ પણ લાગે, વાંચવાની મજા ના આવે.
પણ પછી ગદ્યનું શું?
હા, અહીં જ એક રસપ્રદ વળાંક છે. કવિતા ભલે અઘરી હોય, નવલરામ ઝવેરીલાલના ગદ્યભાગના બહુ વખાણ કરે છે.
ઓ, એમ?
હા, તેઓ કહે છે કે એમનું ગદ્ય લખાણ તો સરળ છે, રૂઢિપ્રયોગોથી ભરપૂર છે અને રસાળ પણ છે. એટલું જ નહીં, તેઓ એને દલપતરામ ખખરના ગદ્ય કરતા પણ સારું ગણાવે છે.
આ તો ખરેખર રસપ્રદ વાત કહેવાય. કવિતામાં જે વફાદારી નડી એ ગદ્યમાં ફાયદો કરી ગઈ. તો આના પરથી એમ સમજાય કે નવલરામ માટે અનુવાદમાં ખાલી વફાદારી પૂરતી નહોતી, પણ સહજતા અને રસાળતા પણ એટલી જ જરૂરી હતી.
બિલકુલ, એકદમ સાચી વાત. અને આ બાબત છે ને દલપતરામ ખખરના અનુવાદની ચર્ચામાં વધારે સ્પષ્ટ થાય છે. નવલરામના મતે દલપતરામ ખખરે પોતાના અનુવાદમાં ઘણી છૂટછાટ લીધી છે. એમના શબ્દોમાં કહીએ તો વધઘટ વધારે કીધેલી જણાય છે.
એટલે કે મૂળથી થોડા હટીને?
હા, ખાસ કરીને કવિતામાં. એમણે મૂળ સંસ્કૃત છંદોને બદલે ગુજરાતીમાં જે પ્રચલિત હોય એવા અથવા કદાચ પોતાના બનાવેલા માપ એટલે કે છંદો વાપર્યા છે. અને આ સ્વતંત્રતાને કારણે એમની કવિતા ઝવેરીલાલની સરખામણીમાં ઘણી સરળ, વહેતી અને સહેલાઈથી સમજાય એવી બની છે. નવલરામ એને રસ ઉપજાવે એવી કહે છે.
અચ્છા, એટલે અહીં સમીકરણ બરાબર ઉલટું થયું. વફાદારી કદાચ ઓછી, પણ સરળતા અને રસ વધારે. પણ શું આ છૂટછાટથી મૂળ ભાવને નુકસાન નથી થતું? નવલરામ એના વિશે કંઈ કહે છે?
એ સીધું એવું નથી કહેતા કે ભાવ મરી ગયો છે કે અન્યાય થયો છે, પણ એક બહુ જ રસપ્રદ અને કદાચ થોડો કટાક્ષ જેવો સંકેત જરૂર આપે છે.
શું સંકેત?
તેઓ એક સવાલ પૂછે છે કે દલપતરામ ખખરની કવિતા આટલી સરળ અને રસવાળી બની એનું શ્રેય શું એ વખતના એક ઉગતા કવિ હતા સવિતા નારાયણ એમને આપવું જોઈએ?
ઓ, મદદ લીધી હશે એવું કહેવા માંગે છે?
હા, એવો ઈશારો છે. નવલરામ લખે છે, એમાં સવિતા નારાયણની તરફથી કેટલી મદદ મળી હશે તે બરાબર કહી શકાતું નથી. આ વાક્ય સૂચવે છે કે કદાચ દલપતરામ ખખરની કવિતા પાછળ સવિતા નારાયણનો ફાળો હોઈ શકે. હવે એ જમાનામાં આવી મદદ લેવાતી હોય એ શક્ય છે, પણ નવલરામ આ રીતે એની નોંધ લે છે એ દલપતરામના અનુવાદની મૌલિકતા પર થોડો પ્રશ્ન તો ઊભો કરે જ છે.
બરાબર. તો હવે આપણી સામે બે ચિત્ર સ્પષ્ટ થયા. ઝવેરીલાલ મૂળને વફાદાર, ગદ્ય ઉત્તમ પણ પદ્ય અઘરું અને કદાચ નીરસ.
હા.
અને દલપતરામ ખખર વધુ સ્વતંત્રતા લીધી, પદ્ય સરળ અને રસપ્રદ બન્યું પણ કદાચ કોઈની મદદથી, એટલે મૌલિકતા પર થોડો સવાલ.
બરાબર.
પણ આ બંનેથી આગળ વધીને નવલરામ એક મોટી ફરિયાદ તરફ ધ્યાન દોરે છે. વાચકો કહેતા હતા કે બંને અનુવાદોમાં મૂળ શાકુંતલમનો રસ નથી આવતો. આ રસ શું છે? ભારતીય કાવ્યશાસ્ત્રનો આ બહુ મોટો શબ્દ છે, નહીં? એનું શું મહત્વ છે નવલરામ માટે?
રસ, હા, આ બહુ જ મહત્વનો ખ્યાલ છે. ભારતીય કાવ્યશાસ્ત્રનો પ્રાણ કહી શકાય. એ ખાલી લાગણી નથી, એમ કે ઇમોશન જેવું નથી, એ કલાકૃતિના આસ્વાદથી મળતો એક ખાસ પ્રકારનો આનંદ છે, એક સૌંદર્યલક્ષી અનુભૂતિ છે.
અચ્છા, એટલે એસ્થેટિક એક્સપિરિયન્સ જેવું.
હા, કંઈક એવું જ. અને કાલિદાસ જેવા મહાકવિઓ આ રસ ઉત્પન્ન કરવામાં માસ્ટર ગણાય છે. શાકુંતલમ તો એની ઉત્કૃષ્ટ રસાનુભૂતિ માટે જ આખી દુનિયામાં વખણાય છે.
ખરું.
એટલે જ્યારે વાચકો ફરિયાદ કરે કે એમાં રસ લાગતો નથી, ત્યારે બહુ ગંભીર વાત કહેવાય. નવલરામ પણ આ ફરિયાદને કેટલેક દરજે ખરી માને છે. તેઓ સ્વીકારે છે કે કાલિદાસના નામ સાથે જે ઊંચી અપેક્ષાઓ જોડાયેલી છે, જે ઊંડા રસની આશા રાખવામાં આવે, એ આ ગુજરાતી અનુવાદોમાં બહુ ઓછી સંતોષાય છે. અને રસનો અભાવ એટલે શું? એનો મતલબ ખાલી લાગણી ઓછી થવી એટલું જ નહીં, પણ કાલિદાસે જે ચોક્કસ અનુભવ વાચકને કરાવવા ધાર્યો હતો એ ગુજરાતી વાચક સુધી પહોંચાડવામાં ક્યાંક કચાશ રહી ગઈ. તેઓ સરખામણી પણ કરે છે અંગ્રેજી અનુવાદો સાથે. કહે છે કે સર વિલિયમ જોન્સ જેવા વિદ્વાનોએ અંગ્રેજીમાં સારા અનુવાદ કર્યા છે, એ કક્ષાના, પણ ગુજરાતીમાં એવું કામ હજી થયું નથી.
તો પછી આનું કારણ શું? શું ગુજરાતી ભાષામાં જ કંઈક કમી હતી? શું આપણી ભાષા સંસ્કૃત કાવ્યનું ઊંડાણ અને પેલો રસ વ્યક્ત કરી શકે એમ નહોતી? નવલરામ શું માને છે આ વિશે?
ના ના, નવલરામ આ વાતને બિલકુલ નથી માનતા. એ સ્પષ્ટ કહે છે કે ગુજરાતી ભાષા તો સંસ્કૃતમાંથી જ આવી છે, એની દીકરી જેવી છે. શબ્દો, વાક્યરચના, ઘણું બધું મળતું આવે, એટલે સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવો તો અંગ્રેજીમાંથી કરવા કરતાં ખરેખર સહેલો હોવો જોઈએ.
તો પછી?
અને તેઓ પુરાવા પણ આપે છે. પ્રેમાનંદ જેવા આપણા મહાન કવિઓએ નૈષધ કાવ્ય અને દશમસ્કંદ જેવા સંસ્કૃત ગ્રંથોના જે રૂપાંતર કે અનુવાદ કર્યા છે એ કેટલા લોકપ્રિય થયા છે અને સાહિત્યની દ્રષ્ટિએ પણ ઉત્તમ ગણાયા છે. આ શું બતાવે છે? એ જ કે ગુજરાતી ભાષામાં સંસ્કૃતના ભાવ અને રસને ઝીલવાની પૂરેપૂરી તાકાત છે.
ઓકે, જો ભાષાની મર્યાદા નહોતી તો પછી રસ કેમ ના આવ્યો? નવલરામના મતે આ નિષ્ફળતાનું મૂળ કારણ શું હતું? કંઈક બીજું હોવું જોઈએ.
હા, અને અહીં નવલરામ એક બહુ જ પાયાનો સિદ્ધાંત રજૂ કરે છે. તેઓ કહે છે, કવિતાનું ભાષાંતર બીજા કવિથી જ મનમાનતી રીતે થઈ શકે છે.
કવિતાનું ભાષાંતર બીજા કવિથી જ? વાહ, આ બહુ મોટી વાત કહી.
બહુ મોટી વાત. એમના મતે સમસ્યા અનુવાદકોમાં હતી. કવિતાનો સફળ અનુવાદ કરવો હોય તો અનુવાદક પોતે પણ કવિ હોવો જોઈએ. એનામાં કવિ હૃદય હોવું જોઈએ. એને કાવ્યની બારીકીઓ સમજાતી હોવી જોઈએ અને શબ્દો દ્વારા પેલો રસ જગાડવાની શક્તિ હોવી જોઈએ.
એટલે કે એ ખાલી શબ્દોનો અનુવાદ નથી, ભાવનો અનુવાદ છે.
બરાબર. અને દરેક અનુવાદક આવો કવિ નથી હોતો. ઝવેરીલાલ અને દલપતરામ ખખર ભલે વિદ્વાન હોય, મહેનતુ હોય, પણ કદાચ એમનામાં એ કક્ષાની કાવ્યાત્મક પ્રતિભા નહોતી જે કાલિદાસના રસને ગુજરાતીમાં જીવંત કરી શકે. નવલરામના મતે આ મુખ્ય કારણ હતું કે અનુવાદો રસની દ્રષ્ટિએ થોડા પાછળ રહી ગયા.
આ ખરેખર બહુ મહત્વનો મુદ્દો છે. અનુવાદ એ માત્ર ભાષાંતર નથી, પણ એક રીતે પુનઃસર્જન છે, ખાસ કરીને કવિતાનું. તો એક બાજુ નવલરામ આ અનુવાદોની ટીકા કરે છે, રસ નથી એમ પણ કહે છે, પણ લેખના અંતે પાછા તેઓ બંને અનુવાદકોના પ્રયત્નોને બિરદાવે પણ છે અને એમનો આભાર પણ માને છે. આ કેમ? આટલી ટીકા પછી આભાર?
કારણ કે નવલરામ ખાલી સાહિત્યિક ગુણવત્તા જ નથી જોતા, તેઓ એ પ્રયાસનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ પણ સમજે છે. જુઓ, એ સમય કેવો હતો. લોકો સંસ્કૃતથી દૂર જઈ રહ્યા હતા, અંગ્રેજીનું આકર્ષણ વધી રહ્યું હતું. એવા સમયે આ બે વિદ્વાનોએ આપણી પોતાની શાસ્ત્રીય પરંપરાના એક ઉત્તમ ગ્રંથને ગુજરાતીમાં લાવવાનું કામ ઉપાડ્યું. આ પોતે જ એક બહુ મોટું અને પ્રશંસાપાત્ર પગલું હતું.
હા, એ દૃષ્ટિએ તો ખરું.
ભલે એમના અનુવાદો સંપૂર્ણ ન હોય, પણ એમણે એક રસ્તો તો બનાવ્યો, એક શરૂઆત તો કરી. નવલરામને આશા છે કે આ પ્રયાસોથી બીજા લોકોને પ્રેરણા મળશે, સંસ્કૃત ભણવાનું ચલણ વધશે અને ભવિષ્યમાં આનાથી પણ સારા અનુવાદો થશે. એટલે મર્યાદાઓ સ્વીકારીને પણ તેઓ આ પ્રયાસને આવકારે છે, એને ગુજરાતી સાહિત્યના વિકાસ માટે જરૂરી ગણે છે.
એટલે નવલરામની દૃષ્ટિએ આ અનુવાદો ભલે પેલી શુદ્ધ સાહિત્યિક કસોટી પર 100% ખરા ન ઉતર્યા હોય, પણ સાંસ્કૃતિક રીતે અને ભાષાને સમૃદ્ધ કરવાના પ્રયાસ તરીકે એમનું મૂલ્ય ઘણું મોટું હતું. આ વિવેચન ખરેખર ખાલી બે પુસ્તકોની સમીક્ષા નથી, પણ એ સમયનું જે સાહિત્યિક વાતાવરણ હતું, જે પડકારો હતા, જે આશાઓ હતી, એ બધાનું એક પ્રતિબિંબ છે.
બરાબર કહ્યું. અને એ અનુવાદની પ્રક્રિયા શું છે, ભાષાની ક્ષમતા શું છે અને સાહિત્યનું મૂલ્યાંકન કઈ રીતે કરવું જોઈએ એના સિદ્ધાંતો વિશે પણ આપણને વિચારતા કરી દે છે.
આખી ચર્ચા પરથી એક છેલ્લો વિચાર મનમાં આવે છે, જે 150 વર્ષ પછી આજે પણ એટલો જ લાગુ પડે છે. જ્યારે આપણે કોઈ સંસ્કૃતિની શ્રેષ્ઠ રચનાને બીજી ભાષા અને બીજી સંસ્કૃતિમાં લઈ જઈએ છીએ, ત્યારે ખાલી શબ્દો કે વાક્યો બદલી નાખવા પૂરતા નથી હોતા. એક કૃતિનો જે આત્મા છે, એની જે સૂક્ષ્મ ભાવનાઓ છે, પેલો રસ, આ બધું જ જાળવી રાખવું એ ખરેખર કેટલો મોટો પડકાર છે. અને શું સારામાં સારો અનુવાદ કરવા માટે અનુવાદકને બંને ભાષા અને બંને સંસ્કૃતિની ઊંડી સમજ હોવી જરૂરી નથી? આના પર વિચારવા જેવું ખરું.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.